એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ શ્રી વાડીલાલ ડગલી લિખિત શિયાળાની સવારનો તડકો નિબંધ. ઓડિયો પઠન અનિતા પાદરિયા. આમ તો વેરાવળ અને અમદાવાદ વચ્ચે બહુ લાંબુ અંતર નથી, પણ આજથી લગભગ 35 વર્ષ પહેલાં વેરાવળની દિલાવર ખાનજી હાઈસ્કૂલ અને અમદાવાદના ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર વચ્ચે એક યુગ જેટલું અંતર હતું. વિદ્યાવિહારમાં હું દાખલ થયો ત્યારે મોટામાં મોટી ચિંતા એ હતી કે છાત્રાલયની 7 રૂપિયાની ફી ક્યાંથી કાઢવી. બીમાર પતિની દવા માટે કે ઘરના સૌથી મોટા દીકરાના અભ્યાસ માટે છેલ્લી 2 સોનાની બંગડીઓ ગીરો મૂકવી. આ સમસ્યાનો ઉકેલ મારા બા લાવી શકતા નહોતા ત્યારે બાપુજીએ કહ્યું, એને આ ઉંમરે બહાર મોકલવાનો હું આજથી 2 વર્ષ પહેલાં વિચારે ન કરી શક્યો હોત. પણ અત્યારે તો લાગે છે કે કુટુંબ ક્ષેમ કુશળ રાખવું હોય તો એને ભણવા મોકલી દઈએ. આવી વિટંબણા હોવા છતાં હું જ્યારે વિદ્યાવિહારમાં આવ્યો ત્યારે વેરાવળ, દિલાવર ખાનજી હાઈસ્કૂલ અને મારું કુટુંબ પણ હું ઘડીભર વિસરી ગયો. ચિત્ત પર વિદ્યાવિહારની એવી છાલક વાગી કે મારું મન ઉઘડી ગયું. મનમાં થયું કે એક જ ગુજરાતની 2 ભૂમિમાં આટલો મોટો તફાવત. સાચું પૂછો તો હું અમેરિકા ભણવા ગયો ત્યારે પ્રથમ દિવસના જે પ્રત્યાઘાત પડેલા તે વિદ્યાવિહારના પ્રથમ દિનની સરખામણીમાં કાંઈ જ નહોતા. મને વિદ્યાવિહારની 5 ચીજોએ જકડી લીધો. શાળામાં જથ્થાબંધ આટલી બધી છોકરીઓ, સાવ નવા સૂરના ગીતો, આંબાવાડી વચ્ચે શાળા, ચર્ચાસભા અને ગણવેશ. વેરાવળની શાળામાં એકાદ રડી ખડી છોકરી ભણતી હોય, પણ જ્યારે એક સાંજે મેં વિદ્યાવિહાર પ્રથમવાર જોયું ત્યારે મને એમ લાગ્યું કે ભૂલથી કોઈ કન્યાશાળામાં તો હું નથી આવી ચડ્યો. નવાબી ગામમાં ઉછરેલા છોકરાને એ ક્યાંથી ખબર હોય કે છોકરીઓ પણ છોકરા જેટલી જ હોશિયાર હોઈ શકે. એ તો સમજ્યા કે છોકરીઓએ પણ ભણવું જોઈએ. પરંતુ ત્યારે વર્ગના પહેલા દિવસે અંસુયા મોરારજી દેસાઈને મોનિટરનું કામ કરતા જોયા ત્યારે મેં બાજુના વિદ્યાર્થીને કહ્યું, અહીં અમદાવાદમાં છોકરીઓ મોનિટર થાય છે? દિવસો સુધી મને એમ લાગેલું કે આ કરતા મને કહેવામાં આવે તો હું મોનિટરનું કામ કરું. હું માત્ર 1.5 વર્ષમાં શાળાનો મહામંત્રી થયો. એનું પ્રેરક બળ આ પ્રથમ દિવસની સ્વમાનભંગની લાગણી તો નહીં હોય. ભણવાની ચોપડીઓમાં કવિતાઓ વાંચેલી, નિશાળમાં કોઈવાર સમૂહમાં પ્રાર્થના પણ ગાયેલી, પણ હું વિદ્યાવિહારમાં આવ્યો ત્યાં સુધી ગીતો અને કવિતાઓ મારે મન કોઈ સંગ્રહાલયના ચિત્રો જેવા હતા. જ્યારે મેં તારા તારા અભના તારા જેવા ગીતો સાંભળ્યા ત્યારે મારા માટે ગીતો જીવતા માણસોની જેમ હરતા ફરતા થઈ ગયા. પુસ્તકોમાં છપાયેલા ગીતો મારા એકાંતના મિત્રો બની ગયા. એકાંતની વાત કરું છું ત્યારે એ કહી દઉં કે છાત્રાલયની પહેલી રાતે મેં જે એકાંતની વ્યથા અનુભવી હતી તેવી વ્યથા જિંદગીમાં ભાગ્યે જ અનુભવી હશે. બિસ્તરમાં સૂતો સૂતો ઘર યાદ કરું, પણ જવું ક્યાં? મારા માટે ઘર છોડવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. આ સ્થિતિમાં ગીતો સ્વજન જેવા મીઠા લાગ્યા. તમે શહેરની વચ્ચેની કોઈ શાળામાં ભણ્યા હો તો વિદ્યાવિહારની આંબાવાડીનો મહિમા તમને સમજાય. હું વિદ્યાવિહારમાં દાખલ થયો ત્યારે આજુબાજુના વૃક્ષો જોઈને મારું મન કોળી ઉઠ્યું. શાળા પાસે આટલી બધી જમીન હોય અને એ જમીનમાં આવા સરસ વૃક્ષો હોય એવી કલ્પના પણ હું વેરાવળમાં ન કરી શકું. મને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે અહીંયા તો બગીચામાં ફરતા ફરતા ભણવાનું છે. હજી પણ જ્યારે હું વિદ્યાવિહારનો વિચાર કરું છું ત્યારે મારા ચિત્ર સમક્ષ સૌથી પ્રથમ આંબાવાડી, ઝીણાભાઈ, ભાસ્કરભાઈ અને શાળાનું પ્રાર્થના મંદિર આવે છે. કોઈ વિષય પર જાહેરમાં ચર્ચા કરી શકાય એનો અનુભવ પણ મને વિદ્યાવિહારમાં જ થયો. આપણે તો ચર્ચા સભામાં બેઠા અને ઝડક્યા. પહેલી જ ચર્ચા સભામાં બોલવા ઊભો થયો અને નાને બદલે કાઠિયાવાડીનો ન બોલ્યો ત્યારે હાસ્યનું મોજું ફરી વળ્યું. એ ઠીક, પણ જ્યારે એકવાર ત્રણેક છોકરીઓ જતી હતી ને એમાંથી એક બોલી, અમે આવું ન કરીએ, ત્યારે બધી છોકરીઓ હસી પડી અને હું ગવાયો. એકવાર અંસુયાબહેને મને કહ્યું કે તમે એવું ન કરતા, ત્યારે મેં તરત સંભળાવ્યું, એકવાર જાહેરમાં બોલી તો જુઓ પછી મને કહો. હું આઠેક મહિનામાં ચર્ચા સભાનો મંત્રી કેમ બન્યો એનું અચરજ હજી પણ મને થાય છે. મને એમ લાગે છે કે આનો યશ નોને જાય છે. બ્લુ ચડ્ડી અને સફેદ ખમીસનો ખાદીનો ગણવેશ મને પહેલી નજરે ગમી ગયો, પણ મુશ્કેલી એ હતી કે મારી પાસે બેથી વધુ ગણવેશ ખરીદવા પૈસા જ નહોતા. આથી હું ગણવેશ કોઈ ઘરેણાની જેમ સાચવતો થઈ ગયો. મને ગણવેશનો સૌથી મોટો ગુણ એ લાગ્યો કે એમાં સૌ સરખા. મિલ માલિકના છોકરા, મિલ માલિક એમના ઘેર, અહીં તો બધા એક સરખા છોકરા. ગણવેશથી આખી શાળા એક સરખી દેખાય એ પણ મને જોવું ગમતું. એ દિવસોમાં ગણવેશના માઠા પરિણામોની મને ખબર નહોતી. વર્ષો પછી લશ્કર પૂજાનો વિરોધ કરતો ગણવેશની આરતી નામનો એક લેખ મેં સંસ્કૃતિમાં લખ્યો. ત્યારે પણ મને એમ તો થયા કરતું હતું કે શાળા સિવાય બીજે ક્યાંય ગણવેશ ન હોવો જોઈએ. મોટા માણસો ગણવેશ પહેરે ત્યારે મને તેમાં બંદૂકના દારૂની ગંધ આવે છે. આમ જુઓ તો આ પાંચે કોઈ અસાધારણ વાત નથી, પણ આ વસ્તુઓની મારા ચિત્ત પર જે છાપ પડી તે એટલી પ્રબળ હતી કે હું કોમળ અને કલોલ કરતી દુનિયામાં જઈ ચડ્યો હોઉં એવું લાગ્યું. વિદ્યાવિહારમાં આવ્યો તે પહેલાં શિયાળાની સાંજમાં હું ફરતો હોઉં તેવું લાગતું. વિદ્યાવિહારના પ્રથમ પરિચયનું વર્ણન કરવું હોય તો એમ કહું કે ત્યાં ગયો અને શિયાળાની સવારનો તડકો મળ્યો. મન કંઈક કરું કરું કરવા લાગ્યું. આવા વાતાવરણમાં મુગ્ધ વિદ્યાર્થી કવિતા ન કરે તો જ નવાઈ. વિદ્યાવિહારમાં આવ્યો તે પહેલાં આડી અવળી જોડકણા જેવી કવિતાઓ લખેલી, પણ અહીંયા તો છંદ વિના આગળ વધીએ તો કવિતાએ શરમાય. આથી એકવાર હું માનતો હતો એવા એક શિખરીણી છંદમાં તારાને એવા શીર્ષક સાથે મેં એક સોનેટ લખ્યું અને પહેલી પંક્તિમાં પૂછ્યું, સખા શું બેઠા છો નભ પર બનીને ફિરસ્તા. આ સોનેટ લઈને હું ગયો ઝીણાભાઈ પાસે. એમણે સૂતા સૂતા આ કવિતા ભણી નજર કરી અને કહ્યું, પહેલી પંક્તિમાં એક અક્ષર ખૂટે છે, શિખરીણીમાં 17 અક્ષર હોય છે. મેં એમને નવકવિના મિજાજથી કહ્યું, સાહેબ શિખરીણી છો ન રહ્યો, મારે આ પંક્તિ બગાડવી નથી. પછી એ સોનેટનું શું થયું એ મને ખબર નથી, પણ ઝીણાભાઈ સાથેની વાતચીત પછી એમ થયું કે આપણે પણ કંઈક લખવું. વિદ્યાવિહારે મારા ઉપર કેટલાય ઉપકાર કર્યા છે. એમાં સૌથી મોટો ઉપકાર એ છે કે તેણે મને લખતો કર્યો. આજે મારો ધંધો લખવાનો છે. એના બીજ જ્યાં નંખાયા હોય ત્યાં, પણ એના અંકુરો આંબાવાડીમાં ફૂટ્યા. લખી શકાય એવી શ્રદ્ધા મારામાં સૌથી પ્રથમ વિદ્યાવિહારમાં પ્રગટી. વિદ્યાવિહારમાં આવે એકાદ વર્ષ થયું હશે ત્યાં કવિશ્રી રવિન્દ્રનાથનું અવસાન થયું. તેમને અંજલિ આપવા માટે એક કવિતા લખવાનું મન થયું. છંદ કયો લેવો? શિખરણીસ તો આ વખતે એક અક્ષર ખૂટ્યો નહીં. કાવ્ય વિદ્યાવિહાર વાર્ષિકમાં છપાયું. આ કવિતાની આજે મને એક જ લીટી યાદ છે, કવિ તું દ્રષ્ટા તું ભવરણ મહી મુક્ત ઝરણું.